एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाला संपादित, रचनावली, पठन शैलेश, 116 कालम, लेखक M.T. वासुदेवन नायर। मलयालम भाषा में आज युवान पेढ़ी पर अने विदेश में वसेला मलयालम भाषियों पर पण छवाई गयेला श्री M.T. वासुदेवन नायर 1995 भारतीय ज्ञानपीठनो पुरस्कार मेळवनारा एक सशक्त नवलकथाकार छे। तेओ टूंकी वार्ताकार, नाटककार, निबंधकार अने बाल साहित्यकार पण छे। उपरांत एमणे 12 वधु फिल्मों माटे पटकथा लखी छे अने 2 फिल्मनुं दिग्दर्शन पण करेलुं छे। एमनी 1973 आवेली निर्माल्य फिल्मने राष्ट्रपतिनो सुवर्णचंद्रक मळ्यो छे अने 1989 आवेली एमनी ओरु वटक्कन वीरगाथा ने राष्ट्रीय पुरस्कार मळ्यो छे। 1933 पालक्काटमां निम्न मध्यम वर्गना खेडूत कुटुंबमां जन्मेला आ लेखकने બાળપણમાં એમની પસંદગીના પુસ્તક માટે કેડીઓ પર કેટલાય માઇલો ચાલવું પડ્યું છે। આવા પછાતપણાનો એમને રંજ છે અને તેથી એમની કથાઓમાં સંવાદ કરતા સંઘર્ષ વધુ જોવા મળે છે। શરૂમાં કવિતા લખી પણ પછી ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ જ લખતા રહ્યા। ઉગ્ર આધુનિકવાદી પેઢી જે એમની પછી આવી રહી હતી એને માટે એમણે પોતાની વયના પ્રસિદ્ધ લેખકો કમલાદાસ અને ટી પદ્મનાભન સાથે મળીને કથા સાહિત્યને એક ચોક્કસ વળાંક આપ્યો છે। 1953 જાણીતા સામયિક માતૃભૂમિ દ્વારા યોજાયેલી વાર્તા હરીફાઈમાં વળસતું મૃગગુર પાળેલું પ્રાણી વાર્તા માટે એમણે પુરસ્કાર મેળવ્યો અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવી। પછીથી લખાનારી એમની કથાઓના બધા જ તત્વો એમાં હાજર હતા। એમની પહેલી નવલકથા 1954 લખાયેલ નાલકેટ એટલે કે પૂર્વોનું ઘર કેરાલાની માતૃસત્તાક સમાજની વ્યવસ્થા પર આધારિત છે। એમાં નાયક પૂર્વજોના ઘરને નાબૂદ કરવા ઈચ્છે છે। એથી આગળ વધી એમની બીજી નવલકથા 1962 અસુરવિત્તુ અસુર બીજ નો નાયક પોતાના પિતા કુટુંબ અને સ્વજનોને એક પછી એક છોડે છે। 1964 આવેલી એમની નવલકથા મંજુ બરક માં મુખ્ય નારીપાત્ર વિમલાના મનની કથા સળંગ રીતે કહેવાયેલી છે। એમની 1984 લખાયેલી રંટામુષમ બીજું સ્થાન નવલકથા પૌરાણિક છે। એમાં ભીમનું મુખ્ય પાત્ર છે પણ મહાભારતનું આ પાત્ર એની બધી પૌરાણિકતા છોડીને અહીં અત્યંત માનવીય બન્યું છે। પોતાની પાસે અતુલ શારીરિક બળ હોવા છતાં હિડિંબા અને ઘટોત્કચ સહિત પોતાની ઉપેક્ષા થઈ રહી છે એનું દુઃખ ભીમને એકલતામાં પીડે છે। આ બધી નવલકથાઓમાં કથાત્મક ગદ્ય એમાં આવતા ઇન્દ્રિય સંવેદનો અને ભાષાની લિજ્જતને કારણે જીવંત બન્યું છે। એમની મોટાભાગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં ગોઠવાઈ ન શકાય એવા આ પ્રતિકૂળ જગત વચ્ચે બેચેન રહી જૂજતા સ્ત્રી પુરુષોનો પોતાની સાથેનો મુકાબલો લેખક રજૂ કરે છે, સાથે સાથે સમાજની શોષક વ્યવસ્થાની સામે પણ સૂર ઉઠાવે છે। શહેરના અમાનુષી મૂલ્યોના પ્રભાવથી ખુદ ગામડાઓ પણ હવે બચી શક્યા નથી એનો વસવસો પણ એમની કથાઓમાં ડોકાય છે। નાના ગામમાં રહી દુકાળ અને ભૂખમરો, આંધી અને તોફાન તેમજ રોગચાળાના નરકને આ લેખક સારી રીતે અનુભવી ચૂક્યા છે પણ આ બધાને ઉગાડીને એમણે ભાષામાં તાદ્રશ કરવા પ્રયત્ન કર્યો છે। પ્રગતિવાદી લેખકોની જેમ વર્ગવિગ્રહ કે જાતિવિગ્રહને બદલે વ્યક્તિની પોતાની અંદરની લડાઈ આ લેખકની કથાઓમાં મુખ્ય ભાગ ભજવે છે। આ બધામાં સાહિત્ય અકાદમીનો દિલ્હીનો 1970 પુરસ્કાર મેળવનાર એમની કાલમ, સમય નવલકથા એકદમ ધ્યાન ખેંચે છે. આ કથા નાયકના શૈશવકાળથી માંડી એની પુખ્તતા સુધીના ઉછેરને લઈને ચાલે છે. એટલે કે સમય આ નવલકથાના કેન્દ્રમાં છે. સમયપટ પર અંદર બહાર જે બધું બદલાય છે અને મોટે ભાગે એકબીજાને ભોગે બદલાય છે એની વેદનાનું અહીં ચિત્ર છે. આ કથાનો નાયક સેતુ માધવન છે. પરંપરાગત કેરાલાના લાકડાના બનેલા જર્જરિત ઘરમાં એનો ઉછેર થયો છે. એના કુટુંબમાં એની માં, માસી, મામા અને એના મોટા ભાઈ પરમેશ્વરન છે. સેતુના પિતા કોઈ દૂરના એસ્ટેટમાં કામ કરે છે, જે નાની મોટી રકમ મોકલે છે. એમાં માં કુટુંબનો જ નિર્વાહ કરી લે છે. હાઈસ્કૂલમાં આવેલા સેતુને એના તૂટ્યા ફૂટ્યા ઘર તરફ તિરસ્કાર છે. એમની પડોશમાં રહેતી એક સગીની બે દીકરીઓ, બદસુરત દેબુ અને ખૂબસૂરત સુમિત્રામાંથી એને સુમિત્રા તરફ આકર્ષણ થાય છે. તક મળતા સુમિત્રા સાથેનો સેતુનો વ્યવહાર આગળ વધતો જાય છે. કોલેજમાં ગયા પછી જ્યારે જ્યારે ઓણમની રજામાં સેતુ ગામ આવે ત્યારે સુમિત્રાને મળ્યા વગર રહેતો નથી. સુમિત્રા સેતુને પામી ગઈ છે, તેથી સ્પષ્ટ જણાવે છે કે આ બધું તમારી રજા ગાળવા તમે કરો છો, પછીથી તમે મને ભૂલી જવાના છો. સમય વીતતો જાય છે. એક રજામાં સેતુના મોટાભાઈને ઘેર સંતાનનો જન્મ થાય છે અને પતિના ઘર તરફથી કોઈકે જવું જોઈએ, તેથી સેતુને ભાભી પાસે મોકલવામાં આવે છે. સેતુ અહીં 10મા ધોરણમાં ભણતી તંકમણીના પરિચયમાં આવે છે. સેતુની બોલવા ચાલવાની છટા અને યુવાની પર તંકમણી મોહિત થઈ જાય છે. સેતુને થાય છે તંકમણી મારી જ રહેશે. સેતુ સુમિત્રાને ભૂલવા નિશ્ચય કરે છે. કોલેજ શિક્ષણ પૂરું કર્યા પછી બેકારીમાં દિવસો ગુજાર્યા બાદ સેતુ છેવટે કમને એક ગામમાં ગ્રામસેવકની નોકરી લેવા તૈયાર થાય છે. ગાંધીવાદી જીવન વ્યવસ્થામાં ગોઠવાવાનું એને માટે શક્ય નહોતું અને તેથી સેતુના ધૂમ્રપાન અંગે અને એની બેદરકારી અંગે એના ઉપરી પીધેલી હાલતમાં સેતુને ઠપકો આપતા સેતુ વિફરીને નોકરીને લાત મારી દે છે. બેકારીથી પરેશાન સેતુ છેવટે કોઈ હોટલનો મુનિમ બને છે અને એક ધનાઢ્ય વેપારીના સંપર્કમાં આવે છે. આ વેપારી માટે કોર્ટમાં ખોટી જુબાની આપી સેતુ વેપારીનો વિશ્વાસ મેળવે છે અને પછી વિલાસી વેપારીની વિલાસી પત્ની લલિતા અને વેપારીના પૈસા હડપ કરી લે છે. સેતુ જોત જોતામાં માલદાર તો બને છે, પણ આ પ્રપંચના ભરી પ્રગતિમાં એને ઘણું ઘણું ગુમાવવાનું થાય છે. મરતી માતા પાસે જઈ શકતો નથી, સુમિત્રાની દુર્દશા થઈ છે અને તંકમણીને પણ ભૂલી જવી પડે છે. લોકો માને છે કે સેતુ મોટો વેપારી છે. વર્ષો પછી સેતુ ગામ પાછો ફરે છે. લોકો એને અમીર ગણી એની પાસે ગામ કલ્યાણ અંગેની વાતો કરે છે, પણ સેતુને સૂતા બેસતા અંદરથી અપરાધ કોરી ખાય છે. સવારે આંખ ખુલતા અને દિવસનો સુક્કો કાળો ચહેરો નજરે પડે છે. અંતે એ સુમિત્રા પાસે ગયા વગર રહી શકતો નથી. નાઈને ભગવા કપડામાં પાછી ફરતી સુમિત્રા સેતુને જુએ છે. સેતુ સુમિત્રાને બતાવવા માગે છે કે એ હજી એને ચાહે છે, પરંતુ સુમિત્રા પહેલીવાર સેતુને એની ઓળખાણ આપે છે. સેતુને કહે છે કે સેતુને એક જ વ્યક્તિ સાથે હંમેશા પ્રેમ હતો અને તે ફક્ત સેતુ સાથે. સેતુ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલી નીકળે છે. એક બાજુ સેતુને સેતુપણું જાળવવું છે અને બીજી બાજુ બધું પામવામાં સેતુને સેતુપણું ખોઈ નાખવું પડે છે. એની વેદના કથામાં ચારે બાજુ છે. જૂઠાણાથી ભરેલા સંસારમાં સફળતાનો અર્થ એક જ થાય છે કે આદર્શોથી માણસે છેડો ફાડવો પડે. આવું અત્યંત કડવું સત્ય આ કથાના હાર્દમાં પડેલું છે. સમય અને સમયથી થતી વિકૃતિની આ કથા સ્મરણીય બને છે.